તારીખ 4/3/1985 શ્રી પરમાગમસાર બોલ નંબર 843 844 અને 845 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 491
બંને એક સાથે લઈશું કેમ કે એકનો વિષય બીજા સાથે સંબંધ ધરાવે છે. મુખ્ય ગુણમાં તો જ્ઞાન, સદ્ધાન, ચારિત્ર અને સુખ અને પુરુષાર્થ,
બરોબર,
પાંચ ગુણ મુખ્ય છે. સદ્ધાનને દર્શન કહીએ તો દર્શન, જ્ઞાન, ચારિત્ર અને સુખ અને પુરુષાર્થ આ પાંચ ગુણનું પરિણામ છે. એ મુખ્યપણે પ્રયોજનની સાથે સંકળાયેલું છે માટે તેને મુખ્ય કહીએ. આમ તો પ્રત્યેક ગુણ પોતપોતાની વિશિષ્ટતા ધારણ કરેલા છે અને પ્રત્યેક ગુણનું પોતાનું પોતામાં સ્થાન મહત્વપૂર્ણ છે, મહત્વ ધરાવે છે. પ્રત્યેક ગુણ મહત્વ ધરાવે છે અને પ્રત્યેકને પોતાનું અનંત સામર્થ્ય છે. એટલે કોઈ ગુણ નાનો છે અને કોઈ ગુણ મોટો નથી. એમ હોવા છતાં કેટલાક ગુણોની મુખ્યતા અને બાકીના ગુણોની ગૌણતા એટલા માટે વિચારવામાં આવે છે કે આ ગુણો તો જીવને પોતાના પ્રયોજન સાથે સંબંધ ધરાવનારા છે. એટલે આ ગુણોના પ્રયોજનને, આ ગુણોના પરિણમનને, પ્રયોજનને લક્ષે મુખ્ય ગણવામાં આવે છે. અહીંયા બે ગુણની વાત કરી છે, જ્ઞાન અને ચારિત્ર. 705 જ્ઞાનનું પરિણમન અને 706 ચારિત્રનું પરિણમન,
બરાબર.
એક ગુણ વિભાગના અથવા ગુણભેદના વિષયમાં એક સિદ્ધાંત લક્ષમાં રાખવા યોગ્ય એવો છે કે ગુણ જુદા હોવા છતાં તેનું સર્વથા જુદાપણ બે વસ્તુની જેમ વિચારવા યોગ્ય નથી. ગુણ અપેક્ષાએ બંને ગુણ સર્વથા જુદા હોવા છતાં, ગુણ અપેક્ષાએ સર્વથા જુદાપણ હોવા છતાં વસ્તુ અપેક્ષાએ તેનું જુદાપણ નથી. આટલો સિદ્ધાંત લક્ષમાં રાખી અને ગુણનું જુદાપણ, ભિન્નપણું અને ગુણનું અભિન્નપણ એક સાથે લક્ષમાં રાખીને આ વિષય વિચારવો ઘટે. નહીતર મુખ્ય ગુણોનું પરિણમન હોવાથી પ્રયોજનના વિષયમાં ભૂલ થઈ જશે અને પ્રયોજનના વિષયમાં ભૂલ થતાં મિથ્યાત્વ થવાનો પ્રસંગ છે, મિથ્યાત્વ આવવાનો પ્રસંગ છે. એટલે એની જે વિષયની સૂક્ષ્મતા છે એ સૂક્ષ્મતાને બરાબર સમજવી જ રહી અનિવાર્યપણે, એમાં બીજો કોઈ ઉપાય નથી. બહુ ભાગ તો અનુભવ પહેલા મુમુક્ષુ જીવ આ વિષય વિચારમાં લીએ છે, પણ અનુભવ પ્રધાન ધડક વિચારસરણીની હોય, વિચારધારાની ધડક અનુભવ પ્રધાનતા વાળી હોય તો એ અનુભવ સાથે મેળવતો જાય. આ વિચારની જે સ્ટેજ છે, વિચારની સ્ટેજનો જે આ વિષય છે એ વિચારના સ્ટેજમાં પણ એ અનુભવને મુખ્ય રાખીને, એટલે તે પ્રપત્યના ગુણના પરિણામને અનુભવથી જોઈને, અનુભવથી તપાસીને, કેમ કે પોતામાં આ તો પરિણામતા ગુણો છે ને, એટલે એના અનુભવને તપાસતો જાય અને એ વિષયને ના વિચારને યથાર્થ કે અયથાર્થ પ્રકાર છે એ સમજતો જાય તો કલ્પના ન થાય અને યથાર્થ વિચારધારાના ફળમાં સમ્યક્ત્વ સુધી આગળ વધીને પહોંચી શકાય, પરિણમી શકાય. નહીતર એ પ્રકાર વિના બહુભાગ મુમુક્ષુ જીવ કલ્પના કરે છે, અનુમાન કરે છે અને એ કલ્પનાને એ અનુમાન અનુસાર માન્યતા રાખે છે અને એ માન્યતાથી ફેરફાર આવે ત્યારે ગુંજાય છે, કાં વિરોધ કરે છે. જો માન્યતા ઘર કરી ગઈ હોય, દ્રઢ થઈ ગઈ હોય તો એ વિરોધ કરે કે નહીં એવું ન હોય, અમે આમ શાસ્ત્ર વાંચીને વિચાર્યું છે અને નક્કી કર્યું છે. અને જો મધ્યસ્થતા થોડી રાખી હોય તો મૂંઝવણ થાય કે આપણે તો આમ માન્યું હતું, આમ વિચાર્યું હતું અને હવે આમ કહે છે તો હવે ખરું શું હશે, કેવી રીતે હશે, સાચું સત્ય કેવી રીતે હશે, આમ મૂંઝવણ થાય. એટલે વિચારધારામાં, વિચારની સ્ટેજમાં મુમુક્ષુ ઊભો છે ને હજી અનુભવની સ્ટેજ સુધી પહોંચ્યો નથી, ત્યારે એની વિચારધારામાં યથાર્થતા હોવી જરૂરી છે, આવશ્યક છે. જો યથાર્થતા ન હોય તો અયથાર્થતા એને મિથ્યાત્વ પ્રત્યે લઈ જશે. મિથ્યાત્વ તો છે પણ મિથ્યાત્વ દ્રઢ થવા અર્થે ગ્રહિત મિથ્યાત્વ પ્રત્યે લઈ જશે અને એના ફળમાં એ આગળ વધીને સમ્યક્ત્વ સુધી નહીં પહોંચે. કેટલીક વાર એવું બને છે કે બહુભાગ વિચારનો વિષય આગમ સાથે પરમાગમ સાથે મળતો આવે, તેથી પણ કેટલાક મુમુક્ષુ એમ વિચારી લઈએ કે આપણી વિચારધારા યથાર્થ છે, કેમ કે આગમ સાથે મેળ ખાય છે, ઘણો મેળ ખાય છે. પણ ઘણો મેળ ખાય છે માટે યથાર્થતા છે એ પણ એનું માપવાનું ધોરણ નથી. પ્રયોજનભૂત વિષયમાં ક્યાંક ફેર પડે, ભલે એ ફેર સૂક્ષ્મ અને થોડો દેખાતો હોય તો પણ એ આખે આખો ફેર છે એવો પ્રમાણના અને અપ્રમાણના વિષયમાં મૂલ્યાંકન કરવાનો પ્રકાર છે,
બરોબર,
સિદ્ધાંતિક પ્રકાર છે. એટલે ગુરુદેવ શ્રી એ વિષયમાં પૂરા એમ કહેતા કે આમાં જરાક આગું પાછું કરવા જાય, એક માત્રા ફેરવવા જાય, આખું તત્વ ફરી જશે અથવા આખા તત્વનું ખૂન થઈ જશે એમ કહેતા. એટલે વિષયને વિચારવામાં યથાર્થતા લાવવી હોય, યથાર્થતા પ્રાપ્ત કરવી હોય તો અનુભવ સાથે, અનુભવ પ્રધાન પદ્ધતિ સાથે મેળવતા મેળવતા, તપાસતા તપાસતા ધીરજથી આગળ વધવું જોઈએ. ઉતાવળ કામ આવે
નથી.
ચાલુ વિશે કે ઈષ્ટ અનિષ્ટ કોનું જ્ઞાનમાં નથી તેમજ જ્ઞેયમાં પણ નથી. આ સિદ્ધાંત લીધો કે જ્ઞાનનો જે સ્વભાવ તે ઈષ્ટ અનિષ્ટ પણ જાણવાનો નથી. આ એનો નિશ્ચય સ્વભાવ છે, આ એનો ખરેખર સ્વભાવ છે. એ સ્વભાવરૂપ પરિણામ પહેલા મુમુક્ષુ જીવ વિચારની ભૂમિકામાં વ્યવહારના વિષયમાં આ ઠીક છે ને આ અઠીક છે એવા ભેદ પાડે છે. અને જ્ઞાની જીવ વ્યવહારને એ પરિણમતા વ્યવહારના વિષયમાં એવા ભેદ પાડે છે. જ્યાં ભેદ પ્રધાન વિચાર અથવા જ્ઞાનના પરિણામનો કાળ છે ત્યાં એને વ્યવહારના વિષયમાં આ યોગ્ય છે ને આ અયોગ્ય છે, આ હેય છે ને આ ઉપાધિ છે એવું એના આચરણને મળતું જ્ઞાનનું પરિણમન થાય છે. એ આચરણ સાથે ત્યાં જ્ઞાનનો વિષય જ્ઞાનના પરિણમનનો પ્રકાર ચાલે છે. ત્યારે જ્ઞાનમાં પણ આ ઇષ્ટ છે ને આ અનિષ્ટ છે એમ વિચારાય છે આચરણની સાથે સાથે, કેમ કે એને આચરણ એવું કરવું છે. જેમ કે દ્રષ્ટાંત તરીકે મુમુક્ષુ હોય કે જ્ઞાની હોય પણ દેવ ગુરુ અને શાસ્ત્ર એમાં કુદેવ કુગુરુ અને કુશાસ્ત્ર ઉપાદેય નથી. વ્યવહારે પણ એ તારણ બુદ્ધિથી એની પૂજ્યતા અંગીકાર કરવા યોગ્ય નથી, વિચારવા યોગ્ય નથી, સ્વીકારવા યોગ્ય નથી. અને વિતરાગી દેવગુરુ શાસ્ત્રની પૂજ્યતા વ્યવહારે અંગીકાર કરવા યોગ્ય છે એવો ભેદ પાડે. અથવા વિચારની ભૂમિકામાં જ્ઞાની અને મુમુક્ષુ બંને, કારણ કે મુમુક્ષુને યથાર્થ વિચારધારાવાળો કેવો છે તો એક સરખો વિચારે છે કે મારો આત્મા જ ઉપાદેય છે અને અન્ય સમસ્ત હેય છે. આમ હેય ઉપાદેય પણ વિચારે છે પણ ત્યારે પણ એ એમ જાણે છે કે આમાં રાગ ઉત્પન્ન થાય છે અને દ્વેષ છુપાયેલો છે. રાગની પાછળ દ્વેષ છુપાયેલો છે. માટે પરિણમનનો આ સ્વાભાવિક પ્રકાર નથી. વિતરાગ ભાવે જ્ઞાન અને વિતરાગ ભાવે ચારિત્ર પરિણમા પહેલા આ જે પ્રકાર ઉપજે છે એ વચ્ચે એક આવી જતી વિચારની ભૂમિકાની સ્થિતિ છે જે રાગદ્વેષ સહિતની છે. પણ રાગદ્વેષ એ કોઈ કર્તવ્ય છે એમ તો જેને પરિપૂર્ણ નિર્દોષ થવું છે એના સિદ્ધાંતમાં એ વાત નથી. આટલો આખો એક સળંગ ખ્યાલ એને લેવો રહ્યો, નહીતર સમાધાન નહીં થાય. એવી રીતે સમાધાન નહીં થાય કે ઈષ્ટ અનિષ્ટ પણ જ્ઞાનમાં નથી અને જ્ઞેયમાં નથી એમ કહો છો તો આમ કેમ વાત આવી કે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર છે એ પૂજનીય છે, કુદેવ કુગુરુ સુખશાસ્ત્ર પૂજનીય નથી? કેમ કે બંને જ્ઞેય છે ને, મારે તો બંને સરખા છે, એમાં વિવેક શું ના વિવેક શું? એ તો રાગદ્વેષનો વિષય થઈ ગયો. તમે વિતરાગી દેવગુરુ શાસ્ત્ર પાસે રાગ પ્રત્યે રાગ કરાવો છો, દેવ પ્રત્યે દ્વેષ કરાવો છો, એમ થયું છે. તો એને વિવેક કેવો કે એને રાગદ્વેષ કેવો આ પ્રશ્ન ઉભો થશે. આને વિવેક ગણવો કે આને રાગદ્વેષ ગણવો, કે વ્યવહારે તે વિવેક છે, જે વ્યવહારે વિવેક છે તે નિશ્ચય અવિવેક છે. બહુ સિદ્ધાંતિક વ્યવસ્થિત વિચારસરણી છે આ. બંને પોતપોતાના કાળમાં અને પોતપોતાના સ્થાનમાં યથાયોગ્ય પ્રકારે હોવા ઘટે છે, નહીતર આ ભૂલ પ્રયોજન વિષયક થશે. વ્યવહારની કે નિશ્ચયની બંને પડખામાં કોઈ પણ પડખે થશે અને આખું તત્વ ઉલટ સુલટ થઈ જશે, આખું તત્વ ઊંધું થઈ જશે. એ દ્રષ્ટિએ થોડો વિષય અઘરો પડે છે પણ મૂંઝાવા જેવું નથી.
ઉપાધિ અને હે જુદા નિશ્ચય તો પોતાના આત્માના સ્વસંવેદનમાં જ્ઞાન પરિણમે છે ત્યારે આત્મા સાક્ષાત ઉપાદે થાય છે. ઉપાદેપણાનો રાગ અને બીજાના હેયપણાનો દ્વેષ એ પણ પરિણમે ત્યાં નથી, એ નિશ્ચય પરિણમે છે. ત્યારે સાક્ષાત ઉપાદેપણ થઈ, ઉપાદેયતાનો રાગ કરવો તે સાક્ષાત ઉપાદેપણ નથી એમ છે. પણ જ્ઞાનીને કે મુમુક્ષુને વિકલ્પની ભૂમિકામાં ઉભો હોય ત્યારે એને વ્યવહારનું પરિણામ છે જ્ઞાનમાં, ત્યારે એને વ્યવહારનો વિષય સામે હોય ત્યારે એ વ્યવહારનો વિવેક પણ એનો યથાર્થ છે. અમારો નિશ્ચય બરાબર છે માટે વ્યવહારમાં ભલે ગમે તેવા ગડબડ જોતા હોય એમ પણ ન ચાલે. એનો નિશ્ચય પણ ખોટો છે, નિશ્ચય પણ એનો જૂઠ લાગે એમ પાછળ. કેમ કે વ્યવહાર અને નિશ્ચયના વિષયની વિરુદ્ધતા છે. વ્યવહાર અને નિશ્ચયના વિષયની વિરુદ્ધતા છે. એક નિશ્ચયને સોને વિષય કરે છે અને વ્યવહારને પરને વિષય કરે છે. ત્યાં ભેદ હોય તોય પર છે, પર્યાય હોય તોય પર છે, અને નિમિત્ત હોય તોય પર છે, રાગ હોય તોય પર છે. વિષય વિરુદ્ધતા છે, છતાં સાધનામાં બંને નહીં અવિરોધપણે વર્તતા વર્તતા પરિણમતા પરિણમતા એવી પૂર્ણતાને પામે છે કે જ્યાં નય છે એ વિલય થઈ જાય છે. કેવળ જ્ઞાનમાં નય પછી રહેતા નથી, એ સ્થિતિએ પહોંચે છે. આ વિશે વિચારીએ કે ઈષ્ટ અનિષ્ટ પણ જ્ઞાનમાં નથી. જ્ઞાનનું જે નિશ્ચય પરિણમન, જ્ઞાનનું શુદ્ધ પરિણમન, કે જે જ્ઞાન માત્ર જ્ઞાતારૂપ રહે, માત્ર જાણવારૂપ રહે, એમાં ઈષ્ટ અનિષ્ટતાનો ભાવ વિકલ્પ ભેદ એ પ્રકાર ઉપજતો નથી. સ્વપર પદાર્થનું માત્ર જાણવું જેમાં છે અને સ્વપદાર્થ પોતે હોવાથી જ્ઞાનનો વેદનનો ધર્મ હોવાથી સ્વપદાર્થને વેદતું વેદતું જાણે છે, પર પદાર્થને તન્મય થયા વિના માત્ર પર રૂપ જાણે છે, ભિન્ન રૂપ જાણે છે, પણ માત્ર જાણવું એટલો અહીંયા મુદ્દો છે.
બરાબર,
કે જેમાં આ ઠીક છે અને આ અઠીક છે એવું જાણવું થતું નથી, એ ખરું જાણવું છે. તેમજ જ્ઞેયમાં પણ નથી, કોઈ જ્ઞેયમાં ઠીકપણું છે, કોઈ જ્ઞેયમાં અઠીકપણું છે એવું પણ ખરેખર નથી. આ ઉદગળના પર્યાયોને મુખ્યપણે લક્ષમાં રાખીને કહેવાય છે કે આ જીવ પાંચ ઇન્દ્રિયના વિષયોમાં બે વિભાગ કરે છે, કે આ સુગંધ છે તે ઈષ્ટ છે અને દુર્ગંધ છે તે અનિષ્ટ છે, સોનું છે તે સારું છે અને માટી છે એની કોઈ કિંમત નથી, એમ અનેક પ્રકારે ઇષ્ટતા, પદાર્થોની ઇષ્ટતા અને પદાર્થોની અનિષ્ટતા સ્થાપીને સ્વીકારીને માનીને જગતમાં જીવ રાગ દ્વેષ ભાવે પરિણમે છે. એમાંથી રાગ દ્વેષ થવાનો ના પાયામાં આ વાત રહેલી છે એમ કે છે. જીવોને રાગ દ્વેષ થાય છે એના પાયામાં શું વાત છે કે કેટલું ઈષ્ટ છે અને કેટલું અનિષ્ટ છે એવું સ્વીકારીને એ પરિણમે છે તે પદાર્થો પ્રત્યે. તેથી રાગ દ્વેષ મટાડી શકાતા નથી, રાગ દ્વેષ નિવારી શકાતા નથી, રાગ દ્વેષનો અભાવ કરી શકાતો નથી. એટલે સિદ્ધાંત આ લીધો કે જગતમાં સર્વ પદાર્થો માત્ર જ્ઞેય છે. જેમ કેવળ જ્ઞાનમાં શુદ્ધ જ્ઞાન છે ને, કેવળ જ્ઞાન છે એ શુદ્ધ જ્ઞાન છે, સ્વાભાવિક ભાવે પરિણમેલું જ્ઞાન છે. એ જ્ઞાન જેમ ક્યાંય ઈષ્ટ અનિષ્ટ પણ જોતું નથી એવો જ્ઞાનનો સ્વભાવ છે. એવો સ્વભાવ સમ્યક દર્શન થતા સાધક જીવને આંશિક ભાવે ઉત્પન્ન થઈને પરિણમે છે. એટલે સમ્યક દ્રષ્ટિ પણ એક ન્યાય જ્ઞાતા દ્રષ્ટા છે એમ કહેવાય છે. અથવા એવું જ્ઞાતા દ્રષ્ટાપણાનું પરિણમન એ મુખ્ય પરિણમન હોવાથી અને સાધકનો જ્ઞાનીનો એમાં રસ હોવાથી એમ કોઈ વાર કહેવાય છે કે સમ્યક દ્રષ્ટિ એટલે એકલા જ્ઞાતા દ્રષ્ટા, બસ એ તો જ્ઞાતા થઈ ગયા પ્રતિજ્ઞા વાત. તો એના અલ્પ રાગાંશને ત્યાં ગૌણ કરવામાં આવ્યો છે, પણ સર્વથા એ વિતરાગ થયો છે એમ ત્યાં કહેવા માંગતા નથી. પણ એનું મુખ્ય પરિણમન છે એમ ત્યાં બતાવવાનો આશય છે. એમાં શું છે કે જીવને ઉદય સાથે સંબંધ છે, ઉદય સાથે સંબંધ છે. જે પદાર્થોની સાથે એને ઔદયિક ભાવથી કોઈ સંબંધ નથી એવો પ્રકાર છે ત્યાં ઉપેક્ષા છે. એને જણાય તો ઉપેક્ષા થઈ જાય છે, બજારમાં જાય છે પણ આ છાપામાં મૃત્યુ નોંધવાતે છે કે સિપાઈ મરણ, ઘાંચી મરણ, મુસ્લિમ મરણ, હે તો એ વાંચે છે, ત્યાં સમજે છે કે આપણે તો કાંઈ સંબંધ નથી, આપણે કોઈ સિપાઈ સાથે સંબંધ નથી, કોઈ ઘાંચી સાથે સંબંધ નથી, કોઈ મુસ્લિમ સાથે સંબંધ નથી, કે આપણે ત્યાં વ્યવહારે આવવું જ આવવું પડે, તો એને કાંઈ એની અસર નથી. આ ઠીક થયું કે અઠીક થયું એવી કોઈ લાગણી નથી. કે અમેરિકામાં એક્સિડન્ટ થયો ને એક મકાન પડી ગયું ને 150 જણા મરી ગયા, એમાં કેટલાક શ્રીમંતો મરી ગયા, ફલાણું બુજવાયું, બહુ સારું, કાંઈ નહીં, એને કાંઈ લેવા દેવા. એટલે શું છે એમાં કે દોષ તો પોતે રાગદ્વેષ ભાવે પરિણમે છે એ એનો દોષ છે. મુખ્ય દોષ તો રાગદ્વેષને ગણવામાં આવે છે. હવે જ્ઞાનના દોષમાં લઈએ તો જ્ઞાન પરસન્મુખ થાય એનો દોષ છે, જ્ઞાન પરાવલંબન થાય એનો દોષ છે, જ્ઞાન પરને જાણતા પરમા તન્મય ભાવ કરે એનો દોષ છે. આ ત્રણ મુખ્ય દોષ છે. અલ્પજ્ઞપણું એનો ગૌણ પણ એ દોષ છે. પણ જે જ્ઞાનના ત્રણ ચાર દોષ છે એની અંદર એનો દોષ છે એટલો દોષ વિચારવો રહ્યો, એનો ગુણ છે એટલો ગુણ વિચારવો રહ્યો. જ્યારે તત્વથી વિચાર કરીએ છીએ ત્યારે તો ગુણ દોષને બરાબર છાનભીન કરીને છંછેડીને વાત નક્કી કરવી જોઈએ. તન્મી થતો નથી પણ સન્મુખ તો થાય છે કે નહીં, ત્યારે એનું જ્ઞાન રાગ સાથે તન્મય થયેલું છે. જે રાગાદી ભાવ પરિણમી રહ્યા છે એની સાથે તો એનું જ્ઞાન તન્મય થયેલું જ છે. જો એ સ્વમાં તન્મય રહીને પરમા જાણે, અહીં તો અજ્ઞાનીને દ્રષ્ટાંત દીધો છે ને, એટલે અજ્ઞાની છે એટલે રાગમાં તો તન્મય છે, ભલે જ્ઞેય સાથે તન્મય નથી પણ રાગ સાથે તો તન્મય જ છે ને, રાગી છે અને રાગ સાથે તન્મય છે, પાછો અજ્ઞાની છે એટલે તો એનો દોષ તો છે. ભલે અન્ય જ્ઞેયો સાથે એને તન્મયતા નથી કેમ કે ત્યાં એને ઉદયિક સંબંધ નથી, પણ ઉદય વાળું કોઈ જ્ઞેય સામે આવે છે એમાં એને તન્મયતાથી આવીને રહેશે ને, કેમ કે રાગથી તન્મય છે. માટે જ્યારે અજ્ઞાની જીવ, તેથી એમ સિદ્ધાંત સિદ્ધ થયો કે અજ્ઞાની જીવ રાગથી તન્મય હોવાને લીધે જે રાગ એના ઉદય સાથે, ઉદયના નિમિત્ત રૂપ પદાર્થો સાથે, એટલે નોકર્મ જેને કહેવામાં આવે છે, ત્યાં રાગ છે તે ભાવ કર્મ છે. અને જે ઉદય ભાવના સાથે સંબંધ ધરાવનારા પદાર્થો છે, જ્ઞેયો શરીરથી માંડીને, તે બધા નો કર્મ છે. એટલે કર્મ ને નો કર્મ માં જીવ તન્મય થાય છે. અજ્ઞાની જીવ સિદ્ધાંતિક રીતે એનો વિચાર કરીએ તો તે કર્મ અને નો કર્મ માં તન્મય છે. કર્મમાં દ્રવ્ય કર્મના ઉદયમાં તન્મય છે, કેમ કે તેને અનુસરીને તેની રાગની પરિણતિ છે. અને સામે જે નો કર્મ આવે એમાં એ તન્મય થાય. એટલે એણે જેની સાથે સંબંધ કલ્પ્યો હોય કે આ સમાજ મારો, આ ઘર મારું, આ પરિવાર મારો, આ જ્ઞાતિ મારી, આ મંડળ મારું, આ દુકાન મારી, આ બજાર મારો, આ ગામ મારું, આ પ્રાંત મારો, આ દેશ મારો, એમ હવે આમ તો શરાબ બજારમાં નીકળે ત્યારે બધા પદાર્થો સાથે ઈષ્ટ નિષ્ઠ પણ નથી કરતો, પણ રાજકોટ ભાવનગરની વાત આવે તો ભાવનગરનો પક્ષ કરે. યુનિવર્સિટી તો ભાવનગરમાં થવી જોઈએ, આખો ગામ, આખું ગામ એનું નો કર્મ છે. ત્યાં બજારમાં ભલે ઠેલી ટીંગાતી હોય એમાં ઈષ્ટ નિષ્ઠ પણ ન કરે, લાકડી ટીંગાતી હોય ઈષ્ટ પણ ન કરે, રીસો ટીંગાતો હોય કટલરી વાળાને ત્યાં ઈષ્ટ નિષ્ઠ પણ ન કરે કે આ સારો છે ખરાબ છે. જો પહેરતો હોય તો, પણ એટલે જ્યાં સંબંધ નક્કી કરે ત્યાં તન્મય થઈ જાય, એનો સંબંધ કરે છે. હવે ભેદમાં પ્રત્યેક પદાર્થ સાથે ઇષ્ટપણું અનિષ્ટપણું નથી કરતો, પણ આખા ગામ સાથે ઇષ્ટપણું છે. અને એમાં જો ઉલડ થાય તો એમાં હોમાઈ જાય છે પાછું, કે ભલે બલિદાન દેવું પડે પણ યુનિવર્સિટી તો ભાવનગરમાં થવી જોઈએ. અને આ ઉદ્યોગ તો ગુજરાતને જ મળવો જોઈએ, મહારાષ્ટ્રને નહીં. અને મેચ રમાતી હોય તો જીત તો ભારતની જ થવી જોઈએ, પાકિસ્તાનની નહીં. બસ ઉદય ભાવ આ સમજ રાખે છે, એમાં એ તન્મય થાય છે. જ્ઞાની છે માટે એમાં એમ છે. બહુ મંથનથી વિચારવા જેવો વિષય છે, ઈષ્ટ અનિષ્ટપણાનો વિષય બહુ મંથનથી વિચારવા જેવો વિષય છે. એટલે હવે જેને શરૂઆત કરવી હોય એને કેમ વિચારવું, આ વિષયમાં પ્રવેશ કરવાની શરૂઆત કરવી હોય એને સ્વભાવને પહેલા વિચાર કરવો જોઈએ. જો એમ કહ્યું કે ઈષ્ટ અનિષ્ટ જ્ઞાનમાં નથી તો પહેલા પોતાના અનુભવને તપાસશે તો એને એમ લાગશે કે મારા જ્ઞાનમાં તો ઈષ્ટ અનિષ્ટ પણ થાય છે. જ્યારે અહીંયા કહેનાર, સત્યના કહેનાર એમ કહે છે કે જ્ઞાનમાં ઈષ્ટ અનિષ્ટ પણ નથી, મારા અનુભવ સાથે આ વાતનો મેળ ખાતો નથી. તો મારો જે અનુભવ થાય છે એમાં કંઈક મારે હજી ઊંડા ઉતરીને નક્કી કરવું રહ્યું કે આમાં શું કહેવા માગે છે. કે જો જ્ઞાનના સ્વભાવથી જ્ઞાનને જોવામાં આવે અને જ્ઞાન જો માત્ર જ્ઞાતા દ્રષ્ટાપણે રહે એનો સ્વભાવ હોય, એનું સ્વાભાવિકપણું હોય, તો જ્ઞાનમાં ઇષ્ટપણું અનિષ્ટપણું ન થાય એવું જ્ઞાન છે એમ સ્થાપવું, એમ સ્વીકારવું, એમ અંગીકાર કરવું તે યોગ્ય છે. તે મારા હિત માટે સ્વીકારવા યોગ્ય છે અને અંગીકાર કરવા યોગ્ય છે. તેથી મારે કોઈ પણ પદાર્થને જાણતી વખતે ઈષ્ટ અનિષ્ટપણે મને તે ન જણાય એવો પ્રયત્ન, એવો પુરુષાર્થ, પ્રયત્નપૂર્વક જ્ઞાનમાં એમ રહેવું જાણવું ઘટે, પ્રયત્નથી એ રીતે જ્ઞાનમાં જાણવું ઘટે કે કોઈ પણ ઉદયિક સંબંધી પદાર્થ જણાતા તે માત્ર જાણવારૂપ જ થાય ને ઈષ્ટ અનિષ્ટપણે ન જણાય. જાણવારૂપ જ તે પદાર્થ રહે અને ઈષ્ટ અનિષ્ટપણે એ વિષયરૂપ ન થાય. આવા પુરુષાર્થની નો અભ્યાસ, આવા પ્રયત્નનો અભ્યાસ વારંવાર કરવો જોઈએ અને સતતપણે જો કરવામાં આવે તો જ્ઞાન જ્ઞાતા દ્રષ્ટાપણે રહેવા માટે કેળવાય. આ જ્ઞાનની કેળવણી છે. તો એ જ્ઞાન ની કળા સાધ્ય થાય. બહુ સારા ગાયકો છે, હમણાં સાંભળ્યો, હમણાં કઈક ભાવનગર માં બહુ આવ્યા, ચર્ચાઓ ચાલે. તો કે ભાઈ બહુ સારું ગાય છે એ, કેટલા વર્ષોથી કલાકોની, રોજ ની કલાકોની પ્રેક્ટિસ કરે છે ને, રિયાઝ કહે છે. સંગીતની પ્રેક્ટિસને રિયાઝ કહેવામાં આવે છે. કે ભાઈ ફલાણા તો કે એ તો બાળપણથી ચાર ચાર કલાકની રિયાઝ કરતા રોજ, કેટલા બચપણથી, અત્યારે તો એની 45 વર્ષની ઉંમર, 40 વર્ષની ઉંમર, 30 વર્ષની રોજની ચાર ચાર કલાકની. અહીંયા એમ કહે છે કે તું જ્ઞાતા દ્રષ્ટિએ પણ એ રહેવાની જો પ્રેક્ટિસ કર તો તને તારા પ્રયત્નો ઉપર એ આધારિત છે. અંતર્મૂર્તમાં એ કામ થાય એવું છે ને, છબાર મહિનામાં એ કામ થઈ જાય એવું છે. અને એ પ્રેક્ટિસનો ચાર્જ અનંતકાળનો સુખ છે. એમાં 25-30 હજાર રૂપિયા મળે એવું નથી, પણ ચાર ગતિના દુઃખનો નાશ થાય. હે, 3-4 કલાકથી પછી તો સતત કરવાની થાય છે. શરૂઆતમાં તો જેટલો પુરુષાર્થ ચાલે એટલું ચાલે, ભાવના હોય એટલો પુરુષાર્થ ચાલે, ભાવનાની બળવત્તરતા હોય, પછી તો સતત ચાલે છે. કેમ કે આમાં તો આખું પરિણમન બદલવાનું છે, 1-2 કલાક ગાવાનું નથી, 1 રાત ગાવાનું નથી, સતત આખું જીવન બદલવાનું છે, આખું પરિણમન બદલવાનું છે. પછી છેલ્લે છેલ્લે પાછળથી તો સતત એનો પ્રયાસની પ્રયત્ન નિરંતર ચાલે છે. સર્વ ઉદયમાં એ પ્રેક્ટિસ એની ચાલુ થઈ જાય છે. સામાન્ય સાધારણમાં સાધારણ ઉદય હોય છે, એટલે એનું પરિણમન બદલાઈ જાય છે. અને એના પ્રમાણે જીવનમુક્ત દશા, અનંતકાળનું અનંત સમાધિ સુખ પ્રાપ્ત થાય છે. સંસારના સર્વ દુઃખોનો નાશ થાય છે. કેમ કે શક્તિ ઘણી છે એટલે એને એટલો કાળ લાગતો નથી, ઓછા કાળમાં કાર્ય નથી દેખાય છે. ચર્ચા કરતા હતા, આ તો એમ કે કલાકાર કહેવાય છે. હું તો એમ સમજતો હતો અત્યાર સુધી કુદરતી બક્ષિસ હોય એવું નથી. આ બધા કૃત્રિમ કરીને તૈયાર થયા છે. રોજ 4-4 કલાકની પ્રેક્ટિસ તો કૃત્રિમતા થઈ ગઈ. સમજણનો ખ્યાલ આવ્યો. એ તો પ્રકૃતિ હોય, પણ છતાં એને જે પ્રોગ્રામ આપતો એના માટે તો તૈયારી કરવી પડે, કૃત્રિમ તૈયારી કરવી પડે. એમ નથી કે એને ગમે ત્યારે એ વસ્તુ સાધી થઈ ગઈ છે, એમ એને કૃત્રિમ પ્રયત્ન છે એ સાધ્ય કરવું. એ કર્મનો ઉદય તો જરૂર છે, નહીતર તો પ્રેક્ટિસ પણ કામ ન આવે. એ તો ગળામાં એટલો પહેલેથી મીઠાશ હોય ને એટલો પ્રકાર હોય તો પ્રેક્ટિસ કામ આવે. કર્કશ અવાજ હોય પહેલેથી તો એમાં રિયાઝ કરીને કામ આવે. દાખલો પણ એ લીધો છે કે આ કસ્તુરી છે માટે ઈષ્ટ છે, ને આ વિસ્તાર છે માટે અનિષ્ટ છે. એમ ઈષ્ટ અનિષ્ટ પૂર્ણ કરવું તે જ્ઞાનનો સ્વભાવ નથી, તેમજ જ્ઞેયનો પણ એવો સ્વભાવ નથી. કેમ કે સર્વજ્ઞેય પદાર્થો પોતપોતાના દ્રવ્યગુણ પર્યાયમાં પોતાના સ્વકાળના પરિણમન અનુસાર પ્રણી રહ્યા છે. એ માત્ર તારા જ્ઞાનનું જ્ઞેય છે, તારે ઈષ્ટ અનિષ્ટ કરવાનો એ વિષય નથી. તારો સ્વભાવ, જ્ઞાનનો સ્વભાવ તો માત્ર વિતરાગ ભાવમાં રહીને માત્ર તે જણાઈ જાય એ તારો સ્વભાવ. તારા વિતરાગી જ્ઞાનમાં તે જણાઈ જાય એવો સ્વભાવ છે. ઈષ્ટ અનિષ્ટપણું કરીને જાણવા જોઈએ તે પદાર્થ નો એ તારો સ્વભાવ નથી. બે નો સ્વભાવ એમ છે, જો બંને નો સ્વભાવ એમ ન હોય તો
માત્ર જ્ઞાતા દ્રષ્ટા પણ રહેવું, બે માંથી એકના સ્વભાવમાં પણ ફેર હોત તો વિતરાગી ભાવે જ્ઞાનનું રહેવું અશક્ય અને અસંભવિત હોત. પણ વસ્તુના સ્વરૂપ સાથે આ પરિણમનને, જ્ઞાનના પરિણમનને સુમેળ છે, અથવા તો જ્ઞાન વસ્તુના સ્વરૂપને આધારિત પરિણમે છે, કલ્પનાને આધારિત પરિણમતું નથી. કે વસ્તુ ખરાબ છે પણ કલ્પનામાં એને ખરાબ ન જાણો, વસ્તુ સારી છે પણ એની કલ્પના કરો કે વસ્તુ સારી નથી, અથવા જ્ઞાનનો સારું નરસું કરવાનો સ્વભાવ છે પણ આપણે મારી મચડીને એને ફેરવી નાખો. જ્ઞાનનો સ્વભાવ પણ ઈષ્ટનિષ્ફણ કરવાનો નથી, જ્ઞાનનો સ્વભાવ પણ ઈષ્ટનિષ્ફણ એનામાં છે એવો નથી. આ બંને જ્ઞાન ને જ્ઞેય ચોખ્ખે ચોખ્ખા જોવામાં આવે તો એવા છે કે જેમાં રાગ દ્વેષની ગડબડ ન થાય એવા છે, એવું એનું સ્વરૂપ છે. એ જ્ઞાન થી હવે એની અમે તર્ક છે કે જ્ઞાન હે ઉપાદેય કરે છે ને, એવું વિચાર કે ક્યાં હે ઉપાદેય કરે છે. કેમ કે મિથ્યાદ્રષ્ટિ, મિથ્યાદ્રષ્ટિ જીવો તો જગતમાં આ જોઈએ આ ન જોઈએ એમ કર્યા કરે છે, પણ મુમુક્ષુઓ પણ એમ વિચારે છે કે આ હે છે ને આ ઉપાદેય છે. જ્ઞાની પણ એમ વિચારે છે કે આ હે છે ને આ ઉપાદેય છે. એવો હે ઉપાદેયનો વિચાર તો મોક્ષ માર્ગને વિશે પણ કરવામાં આવ્યો છે, તો એનું શું છે? ભારતકૃષ્ણ ગાથા નિયમ સારને શરૂ કરે છે અને મથાવ એવું ગાંધી સારું નિયમ સાર તત્વના સ્વરૂપનું કથન છે. આમ લખું મથાળો ટીકા કરતા પહેલું વચન અમૃતચંદ્ર આચાર્યનું છે, ધ્યેય ઉપાદી તત્વ સ્વરૂપ આખ્યાન એકત. આ આખ્યાન અથવા વ્યાખ્યાન ધ્યેય ઉપાદેયના તત્વના, ધ્યેય ઉપાદી તત્વના સ્વરૂપનું છે. એટલે કે કયા તત્વો ધ્યેય છે અને કયા તત્વો ઉપાદેય કરે એનું અહીંયા બતાવ્યું છે. તો વ્યવહારે એમ કહેવાય કે સંવર, નિર્જરા અને મોક્ષ તત્વો ઉપાદેય છે અને પુણ્ય, પાપ, આશ્રમ અને બંધ તત્વ ધ્યેય છે. આમ સાત તત્વની અંદર બે વિભાગ છે. આશ્રમ નવ તત્વ લઈએ તો અજીવ, પછી બીજા જીવો પણ પોતાની અપેક્ષા એ અજીવ છે, પોતે જીવ સમાજ. અજીવ, પુણ્ય, પાપ, આશ્રમ અને બંધ એ પાંચ તત્વ હે છે અને સ્વજીવ અને સંવર નિર્ણય મુક્ત એ ચાર તત્વો ઉપાદે છે. પણ એ તો મુમુક્ષુ અને જ્ઞાની વ્યવહારના વિષયમાં ભેદ પાડે છે ત્યારે નિશ્ચયથી તો એકનું સ્વતત્વ જ ઉપાદે છે. અહીંયા તો એકદમ નિશ્ચય અધિકાર લેવો, શુદ્ધ ભાવ અધિકાર લેવો છે ને, એટલે નિશ્ચય ભાવ અધિકાર, શુદ્ધ ભાવ કહો કે નિશ્ચય ભાવ કહો. તો ત્યાં એમ કહ્યું કે જીવાદી સાતે તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને લીધે ખરેખર ઉપાદેય નથી હોતી. અહીંથી શરૂઆત કરી ટીકાની, જીવાદી સપ્ત તત્વ તત્વજાતમ સપ્ત તત્વજાતમ પરદ્રવ્યત્વાત નમી ઉપાદેયમ. કેમ કે એ બધા ભેદ છે, સાતેનો ભેદ છે. ભેદ તો પરદ્રવ્યમાં જાય છે, સ્વની અપેક્ષા એ અભેદ, સ્વની અપેક્ષા એ ભેદ તો પરમાં જાય છે.
એ પર્યાયમાં સ્વદ્રવ પરદ્રવી થઈ ગયું, પણ એ બધો ભેદ થયો ને એટલે એ ખરેખર ઉપાડ્યું નથી, નિશ્ચયથી ઉપાડ્યું નથી. તો પછી શું કે સહજ વૈરાગ્ય રૂપી મહેલના શિખરનો જે શિખામણી છે, એટલે જેને વૈરાગ્ય એટલે ઉપેક્ષા સ્વરૂપ જ છે, એવો ઉપેક્ષા સ્વરૂપ છે કે સર્વોત્કૃષ્ટ ઉપેક્ષા સ્વરૂપ છે, એટલે વૈરાગ્ય રૂપી મહેલ એનું શિખર અને એના ઉપર શોભારૂપ જે મણી મૂકે છે તેની સમસ્યા એટલી ઉત્કૃષ્ટ એની છે. વૈરાગ્યરૂપી મહેલના શિખરમાં જે શિખામણી છે, જે સદાય અનાદિ અનંત પરદ્રવથી જે પરાંગમુખ છે, એને તો પેલા જીન યુધિષ્ઠિરની વાત લીધી છે, કેવા આત્મપરિણામ છે કે જે જીનેશ્વર છે, જીન યોગીશ્વર છે કે જેને પરમ વૈરાગ્ય ભાવ છે, પરદ્રવથી જે પરાંગમુખ છે, પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહીત દેહ માત્ર જેને પરિગ્રહ છે, દેહ છે પણ પાંચ ઇન્દ્રિયોના ખોખામાં જેના ઉપયોગનો જેના ભાવનો ફેલાવો રહ્યો નથી, અને જે પરમ જીન યોગીશ્વર છે અને સ્વદ્રવમાં જેની તીક્ષ્ણ બુદ્ધિ છે, તીક્ષ્ણપણે જે સ્વદ્રવને જ સ્વપણે અંગીકાર કરે છે, એવી જેની સ્વદ્રવમાં સ્વપણાની તીક્ષ્ણ બુદ્ધિ છે એવા આત્માને આત્મા ખરેખર ઉપાધિ છે, સાતને સાત તત્વની એવા આત્માને આત્મા ઉપાધિ છે. આ નિશ્ચય વિશે દીધો તમે એવા પર અખરો વિચાર કર્યો હતો કે આ જે હે ઉપાધિનો વિષય છે એમાં એક વ્યવહારની મુખ્યતામાં અથવા મનુષ્યને વિચારની ભૂમિકામાં એક પ્રકાર ઉગે છે, ત્યાં એ વ્યવહારનો વિવેક કરે છે કે વ્યવહારના વિષયમાં શું યોગ્ય છે, શું યોગ્ય છે, શું હેય છે, શું ઉપાદે છે. પણ નિશ્ચયના પ્રકરણમાં એ આખો વિષય જ નથી, નિશ્ચયના પ્રકરણમાં એક આત્મા છે, એ આત્મા ઉપાદે છે ને અન્ય સમસ્યા એ છે એવો વિકલ્પ પણ વ્યવહારના પ્રકરણમાં જાય. બરોબર, પણ નિર્વિકલ્પ સમાધિના કાળે જે જ્ઞાનનું સ્વસંવેદન રૂપ પરિણામ છે ત્યારે સાક્ષાત આત્મા ઉપાદે છે, ત્યારે તે આત્માને સાક્ષાત પરમાત્મા જ ઉપાદે છે, એ નિશ્ચય રૂપ જ્ઞાનનું પરિણામ છે. તો ત્યાં હે ઉપાદેયનો કોઈ ભંગ ભેદ નથી, છતાં ઉપાદેય પણ થઈ ગયો અને હે પણ થઈ ગયું, ઉપાદેય કરવા યોગ્ય ઉપાદેય થઈ ગયું અને હે કરવા યોગ્ય હે થઈ ગયું, એનો વિચાર કરવાની જરૂર નથી, પરિણામ જ થઈ ગયું સાક્ષાત. એવું સ્વાભાવિક પરિણામ પોતાને વિશે થવાના હેતુથી જે કાંઈ નિરૂપણ કરવામાં આવે છે વ્યવહારના પ્રકરણમાં, એ પણ આને છોડીને આનો ત્યાગ કરીને નથી. જ્યારે નિશ્ચયના પ્રકરણમાં જે આ રીતે પરિણમન થાય છે એમાં બાકીનો બધો ત્યાગ કરી નાખે વ્યવહારના
પ્રકરણમાં,
એ કરી નાખે બધે બધું એક જ વર્ગમાં જ મળે છે. સાતે તત્વમાં આટલા ઉપાદેય ને આટલા એવો જે બે વિભાગ હતો એને જ્યાં નિશ્ચયનો અધિકાર શરૂ કર્યો તો કે બધું હોય છે, એક જ એક જ ક્લાસમાં જાય છે, અમે બધું એક જગ્યાએ નાખી દઈએ છીએ, બધું હે કરી નાખીએ છીએ, હે છે એમ લઈ લીધું, ઉપાદેય નથી એનો અર્થ કે હે છે. જીવાદી સાત તત્વોનો સમૂહ પરદ્રવ હોવાને લીધે કારણ પાછું નથી, એમને મદરથી નથી કરતા, એ તો વ્યવહારનું પ્રકરણ છે, મનભેદનું પ્રકરણ છે, નિશ્ચયથી તે પરદ્રવમાં જાય છે માટે તે ખરેખર ઉપાદેય નથી. નકશો તો ચોખ્ખો દોરવો પડશે પછી પરિણામ થશે, તો પછી ચણતર થશે, નકશો દોરવાની વાત એમ. અહીંયા જે સિદ્ધાંત લઈ લીધો કે ઈષ્ટ અનિષ્ટ પણ જ્ઞાનમાં નથી, તો કે નકશો તો ચોખ્ખો જોશે, જ્ઞાનનો સ્વભાવ તો ઈષ્ટ નથી. પછી ભલે વ્યવહારના પ્રકરણમાં હે ઉપાદેય પણ થાય, પણ એ વ્યવહાર ક્યારે, યોગ્ય વ્યવહાર ક્યારે, કે અહીંયા નિશ્ચયનું લક્ષ હોય ત્યારે. તેમ ઇષ્ટ અનિષ્ટપણે જ્ઞાનમાં કર્તવ્ય નથી એવું લક્ષ હોય ત્યારે એના વ્યવહારના સ્થાનમાં હે ઉપાદે પણ વ્યવહારે યોગ્ય ગણવામાં આવે છે. આવી વાત છે. એકલી સિદ્ધ પર્યાય છે એ અવલંબન લેવા યોગ્ય નથી. જે તે ધર્મે સિદ્ધ પર્યાય છે તેને તો સ્વદ્રવ્યના પારિણામિક ભાવના અવલંબને છે, એ સિવાય તો સિદ્ધ પર્યાયની ઉપસ્થિતિ કે ઉત્પાદ હોય શકે નહીં. પણ શુદ્ધ પર્યાયનો પણ મહિમા કરવામાં આવ્યો છે અધ્યાત્મના પ્રકરણમાં, કે આધ્યાત્મિક ભાવ હોવાથી સમ્યક દર્શન આદિ જે શુદ્ધ પર્યાયનો મહિમા કર્યો છે, તો રખે કોઈ એ પર્યાય પરિણામ પહેલા એવી ભૂલ કરે કે એનું અવલંબન લે તો એમ કહ્યું કે મોક્ષ પર્યાય પર્યંતનું પર્યાય છે, અવલંબનનો વિષય નથી. જો પર્યાયનો અવલંબન તો અનુપસ્થિત પર્યાય છે. મિથ્યા દ્રષ્ટિને તો સમ્યક દર્શનથી માંડીને મોક્ષ સુધીની પર્યાય અનુપસ્થિત પર્યાય છે. તો હજી તો એ જે પર્યાય નથી એનું કલ્પનામાં અવલંબન કરે તેને તો એ પર્યાય ઉપજવાનો અવસર જ હશે. અને જેને શુદ્ધ પર્યાય ઉપજ્યું ઉત્પન્ન થયું એને તો સ્વદ્રવ્યના આશ્રય ઉપજ્યું હોવાથી એને જ્ઞાન થયું કે પર્યાય તો પોતે અવલંબન લેનાર છે સ્વદ્રવ્યનો, એનું અવલંબન લેવાનો કાંઈ પ્રશ્ન નથી. અને દ્રવ્ય પર્યાયનું જ્ઞાન થયું એમાં સાધક પર્યાયથી માંડીને સિદ્ધ પર્યાય સુધીને સર્વ પર્યાયો છે. જેનું અવલંબન લેવામાં આવે છે એવું સ્વદ્રવ્ય તો અનંત ગુણ સમૃદ્ધ છે, કોનું અવલંબન લેવું, મોટાનું કે નાનાનું, મુખ્ય કોને કરવું, અવલંબન લેવું એટલે મુખ્ય કરવું. ઘરે વેવાય આવે સારો શ્રીમંત વેવાય હોય, દીકરીનો સસરો હોય અને બહુ શ્રીમંત હોય, પૂરી આગતા સ્વાગતા કરે જ્યાં એને તકલીફ ન પડે અને બધું તે જાણીને દીકરી પાસેથી જાણી લે તારા સસરા પછી પછી તે થાય આપણા ઘરે આવે પાછું કંઈ નફાવે નહીં જાણે અજાણે ન બને. હવે આવીને આઠ આઠ દાડા હમણાં રોકાણા હોય પંદર દાડા સરખા હાચવવાના હોય, એમાં એક નક્કી થાય પ્રોગ્રામ કે પ્રાઇમ મિનિસ્ટર પણ તમારા ઘરે ઉતારો ઉતરવાના છે કે રાજા હોય જાણવાનું રેવાય નહીં કે ખબર છે જે પ્રાઇમ મિનિસ્ટર આપણે ત્યાં આવે છે જરા સ્વાગતમાં તમે બરાબર હાજર રહેજો, તમારે સંભાળવાના છે એને કામ સોંપવા માંડે. અને બરાબર સ્વાગતમાં એટલે શું કે સમૃદ્ધ પદાર્થ આગળ બીજો પદાર્થ આપોઆપ ગૌણ સમજ. રાજાનો દિવાન ઘરે આવે તો એને પૂરી આસપાસ વાર્તા કરે, એકલો આવે ત્યારે રાજા સમજીને એને ઉચિત સન્માન આપે એ રાજાનો દિવાન થાય. પણ રાજાની સાથે એ દિવાન આવે છે તો એને સામુ ન જોવે, રાજાને સામુ જ જોવે, એની સામુ ન જોવે કે જો રાજાના સ્વાદિકમાં કંઈ ભૂલ ન થાય દિવાન તો પછી એની વાણી વાણી બધી થઈ જશે. એ કુદરતી છે કે જ્યારે સમૃદ્ધ પદાર્થનું જ્ઞાન થાય છે ત્યારે નીચેનો પદાર્થ ગૌણ થઈ જાય છે. એમ જ્ઞાનીને પરમાત્મ દ્રવ્યનું જ્ઞાન શું છે, પારિણામિક ભાવરૂપ પરમાત્મ દ્રવ્યનું જ્ઞાન શું છે, પછી સમ્યક દર્શનને પર્યાય હોય કે મોક્ષને પર્યાય હોય એને મુખ્ય કરવાનો પ્રશ્ન ક્યાં ઉપસ્થિત થાય છે. જો જ્ઞાન શું છે તો જો એ પ્રશ્ન ઉપસ્થિત રહેશે કે કેમ શુદ્ધ પર્યાયને પણ ગૌણ કરવામાં આવે છે તો એનો અર્થ એ થાય છે ઓલાનું જ્ઞાન નથી પ્રથમ નથી આવતું. ઓલું જો જ્ઞાનમાં હોય તો આ પ્રશ્ન રહેશે આની કેમ મુખ્યતા નથી, આની કેમ અવલંબન નથી, પ્રસન્ન નથી અવલંબન, કેમ કે અનંત ગુણ સમૃદ્ધ છે. એક સમયની મોક્ષ પર્યાયથી અનંત ગુણ સમૃદ્ધ છે. એક સમયની કેવ જ્ઞાનની પર્યાયથી સર્વજ્ઞ શક્તિ અનંત ગુણ સમૃદ્ધ છે. એટલે તો ગુરુદેવ કહેતા કે ભાઈ, તારા પેટમાં અનંતી સિદ્ધની પર્યાય પડી છે, અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પડી છે શક્તિના પેટમાં. હું તો કેવળ જ્ઞાનનો બાપ છું એમ કે શું કહેતા, કેવળ જ્ઞાનનો છું બાપ. કેવળ જ્ઞાન જન્મ છે તારે ત્યાં અનંતા કેવળ જ્ઞાનના પર્યાય જન્મ. પછી એ કેવળ જ્ઞાનનો ક્યાં મહિમા કરવાનો અહીંયા એની આગળ એવી રીતે વાત. બરોબર, શુદ્ધ પર્યાય જ ન રહીએ. બીજા દ્રષ્ટિ ભણવાની જાય એનો અર્થ શું થાય કે શુદ્ધ પર્યાય જ ન રહીએ, તો એનું અવલંબન લેવા જાય છે. કોનું અવલંબન લઈશ? નહીં છે નહીં, ત્યાં કોનું અવલંબન લઈશ? સમયમાં, એક જ સમયમાં, સમ્યકમાંથી મિથ્યાત થતા વાર નહીં. એક જ સમયમાં જે મિથ્યાતમાંથી સમ્યક થાય એમ સમ્યકમાંથી મિથ્યાત પણ એક જ સમયમાં, બીજો સમય નથી. ત્યાં પ્રકરણ ભારે છે, જરા બે ઉપાધિનું પ્રકરણ બહુ સરસ, એ જરા ચીકણા થઈને વિચારવા જેવું, મૂકી દેવા જેવું છે. કેમ કે બધો એના ઉપર આધાર છે. અનુભવ પ્રકાશનો વિષય છે, અનુભવ પ્રકાશમાં તો ઘણા બોલ વિચાર છે, એમાં મોટા ભાગના તો વ્યવહારના બોલ વિચાર છે. પણ પછી સર્વાળો નિશ્ચિતમાં માર્યો છે, વ્યવહારના બોલ લીધા છે કે આ એ છે ને આ ઉપાધિ છે, આ એ છે ને આ ઉપાધિ છે, આ એ છે ને આ ઉપાધિ છે. પણ સર્વાળો માર્યો છે કે એવો હે ઉપાધિ કરવાનો રાગ કરાવવા માટે આ કોઈ વાત નથી. હેપણાનો દ્વેષ ને ઉપાદેયપણાનો રાગ કરવા માટે એ સિદ્ધાંતને લક્ષે, રાગદ્વેષ કરવાના સિદ્ધાંતને લક્ષે આ કોઈ પ્રકરણ નથી. ખરેખર તો આ બધું કંઈ હોય તો એ મુક્તિના લક્ષ્ય કેવું છે કે જેમાં એક સાક્ષાત આત્મ સ્વરૂપનું, પરમાત્મ સ્વરૂપનું અનુભવન થતાં કાંઈ પણ હે ઉપાદેયનો વિકલ્પ જ રહેતો નથી કે થતો નથી. એવી જે એની વિકલ્પ દશા થાય છે, વિતરાગી દશા થાય છે, રાજવીષ વિનાની દશા થાય છે, હે ઉપાદેયના વિકલ્પ વિનાની દશા થાય છે, એ થાય એના માટે આ બધી વાત છે. માટે ખરેખર તો હે ઉપાદેયતા આને કહેવી કે જ્યાં નિર્વિકલ્પ સમાધિના કાળમાં સાક્ષાત પરમાત્મા તત્વનો અનુભવ થાય, ત્યાં જ સાક્ષાત પરમાત્મા ઉપાદેય છે અને હે થઈ ગયા વિના વિકલ્પે, વિના રાગ દે છે, એનું નામ હે ઉપાધિ પણ સાચું છે. એ સત્ય હે ઉપાધિ
જય પરમ કૃપાળ શ્રી કાન ગુરુદેવ.